તારીખ 30-10-1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી સુચીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 582
પ્રથમ સંવત્સરે અને એ દિવસ પર્યંત સંબંધમાં કોઈ પણ તમારા કોઈ પણ પ્રકારે તમારા હોય અસાતના અસમાધિ મારા મનવચન કાયાના કોઈ પણ યોગાભ્યાસ યોગ અધ્યક્ષથી થઈ હોય તેને માટે પુનઃપુન ક્ષમાવું છું. આ દવા સુચ્છ જગતના સૌ જીવો પ્રત્યે ક્ષમા યાચતા કોઈ પણ જીવ પ્રત્યે કાંઈ પણ પૂર્વગ્રહ ન રહે, શલ્ય ન રહે, પૂર્વગ્રહનું શલ્ય ન રહે એ સૌથી મોટો ગુણ છે. બાકી તો વાત્સલ્ય, નમ્રતા, આત્મીયતા એ બધા ગુણો તો સાથે આવે જ છે. પણ સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ પણ જીવ માટે કોઈ પણ પર્યાયની પકડ ન રહીએ. કેમ કે જીવને જે શૈલ્ય રહે છે એ પર્યાય આશ્રિત રહે છે. અમુક પર્યાય દેખાયા પછી તે પર્યાય વાળો છે, એવો છે, એવી યોગ્યતા વાળો છે, એની યોગ્યતા બદલાય તો પણ પૂર્વગ્રહ વાળાને ખબર પડતી નથી. એને તો એ જૂની નજરે જ જોવે છે. પૂર્વગ્રહ છે એ રંગીન ચશ્મા જેવો છે. રંગ રંગવાળા ચશ્મા પહેરો એટલે બધું એક રંગનું દેખાય અને એ મધ્યસ્થતાનો અભાવ કરે છે. પૂર્વગ્રહ છે એ મધ્યસ્થતાનો અભાવ કરી નાખે છે. એ જે બદલો આવતો હોય તો પણ એને એ નજરે ન જોઈ શકે. પણ જેનું જ્ઞાન મધ્યસ્થ હોય એ પૂર્વગ્રહ ન રાખે અને વર્તમાન સ્થિતિ હોય એની સિદ્ધિ નિષ્પક્ષપણે જ્ઞાનમાં આવી જાય.
એટલે
નિષ્પક્ષ એટલે શું કે અત્યારે જેવું છે તેવું, કોઈ નવી કલ્પના પણ નહીં અને કોઈ જૂની કલ્પના પણ નહીં. તેમ અમુક રાગના અભિપ્રાયથી પણ નહીં ને અમુક દ્વેષના અભિપ્રાયથી પણ નહીં. એ પક્ષ છે, રાગનો પક્ષ હોય છે કાં દ્વેષનો પક્ષ હોય છે, બેમાંથી એક પક્ષ હોય છે. કોઈ જીવ પ્રત્યે રાગનો પક્ષ હોય તો એમાં બધું ખરાબ હોય એ સારું દેખાય. કોઈ જીવ પ્રત્યે દ્વેષનો પક્ષ હોય તો સારું હોય તો એનું ખરાબ દેખાય. એનો અર્થ કે સાચું ન દેખાય, જેવું છે એવું ન દેખાય, જેવું છે દેખાય એવું દેખાય એ મધ્યસ્થ કહો કે નિષ્પક્ષ કહો, બે જ. હવે પત્રનો વિષય શરૂ કરે છે. આ પત્રમાં બે વાત લીધી છે અને આપણે જે મુમુક્ષુની ભૂમિકાના સ્ટેજનો ક્રમ જે છે તે અનુસાર ત્રણ સ્ટેજનો વિષય છે. પ્રથમ પરિભ્રમણની વેદનાના પરિણામનું વર્ણન છે અને યથાર્થ વેદના ઉદાસીનતાને ઉત્પન્ન કરે છે, બીજું સ્ટેજ એ છે, એ પણ વાત છે. ચાર પેરેગ્રાફમાં પરિભ્રમણની વેદનાના વિચારો ભાવો કેવા આવે જેને પરિભ્રમણની વેદના થાય તેને, અને એ ભાવો યથાર્થ પ્રકારે હોય તો એને નિરસતા અને ઉદાસીનતા એટલે કે તે ભૂમિકાનો વૈરાગ્ય અવશ્ય અવશ્ય ઉત્પન્ન હોય છે. અને એ બંને સ્ટેજમાં જે જીવ બરાબર આવી ગયો એ અવશ્ય પોતાને પૂર્ણ શુદ્ધિ મોક્ષનો જન્મ મરણના નાશનો ધ્યેય અથવા લક્ષ બાંધે બાંધેને બાંધે. આ ત્રણેય ભૂમિકા એકબીજા સાથે સાંકળના અંકોલાની જેમ જોડાયેલી છે. કોઈ એમ કહે કે વેદના આવે છે પણ વૈરાગ્ય નથી હજી આવ્યો, એને વૈરાગ્ય અને ઉદાસીનતા આવે છે. વૈરાગ્ય અને ઉદાસીનતા એવા આવે ત્યારે એને આ વેદના અનુસાર, કેમ કે પરિભ્રમણની વેદના છે, પરિભ્રમણના નાશનો નિશ્ચય, દ્રઢ નિર્ધાર અથવા દ્રઢ મોક્ષેચ્છા થયા વિના રહે નહીં. આ ત્રીજું સ્ટેજ છે અને એ થાય એટલે ચોથો સ્ટેજ સંવેગ ઉત્પન્ન થયા વિના રહે નહીં. આનુસંગિક પરિણામપણે સંવેગ અને સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના થયા વિના રહે નહીં. જે સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના જોરથી આવે ત્યારે પ્રયોજનની દ્રષ્ટિ તીક્ષ્ણ અને સૂક્ષ્મ થયા વિના રહે નહીં. આ બધા પરિણામો ઓટોમેટિક ઉત્પન્ન થાય છે. જ્યાં પ્રયોજનની દ્રષ્ટિ તીક્ષ્ણ અને સૂક્ષ્મ થઈ ત્યાં પોતાના પરિણામોનું અપક્ષપાતપણે અવલોકન પણ ચાલુ થાય. એમ જીવ ઉપર ઉપરની મોમોક્ષની ભૂમિકાના સ્ટેજમાં આગળ વધતો જાય છે. જો યથાર્થ ક્રમમાં પ્રવેશ કરે તો જ્યાં સુધી યથાર્થ ક્રમમાં પ્રવેશ ન થાય ત્યાં સુધી જીવના પરિણામનો ઠેકાણો પડતો નથી. ક્યારેક એને આત્મકલ્યાણનો ભાવ ઠીક ઠીક પ્રમાણમાં આવે છે તો ક્યારેક સાવ મંદ કરીને બીજી બાજુ ખેંચાઈ જાય છે અને એને એમ લાગે કે આમાં કઈ ફરી પાછું થઈ ગયું મને, એ થોડું સો લક્ષ હોય હું તો દોડી જાય બીજી બાજુ એને ખબર ન પડે. એટલે પરિણામમાં કોઈ ઠેકાણા ન રહે એવી પરિસ્થિતિ ક્રમ પ્રવેશ પહેલા હોય છે. ક્રમ પ્રવેશ પછી ઉન્નતિ ક્રમ હોવાથી પરિણામ ઉન્નતિ ક્રમમાં પ્રવેશ કરે છે અને મોક્ષ પોતાના માર્ગમાં આગળ વધતો જાય છે. અહીંયા સ્ટાર્ટિંગની વાત છે. જે 195 અને 86 પત્રમાં પરિભ્રમણની વેદના મોમોક્ષુ જીવને આવશ્યક છે એ વાત કરી ત્યારે એ વેદના કાળે કેવા ભાવો હોય છે એનું વર્ણન આ 128 પત્રમાં એમણે કર્યું છે. અંતર જ્ઞાનથી સ્મરણ કરતા, એટલે શું છે, અંદરથી આવે છે આ ભાવો, ઉપર છલ્લા ભાવો નથી. કોઈ કહે કે અંતર અંદરથી ભાવ આવ્યા છે કે ઉપર છલ્લા આવ્યા છે એની અમને શું ખબર પડે. ભાવ તો આવે છે, અમને કેમ ખબર પડે કે અંદરના છે કે ઉપર છલ્લા છે. ઉપર છલ્લા હોય ત્યારે થોડી વાર આવે અને પછી બીજા ઉદયમાં જ્યાં પરિણામ જાય એટલે જાય. કોઈ પછી નવરો પડે ને વિચાર કરે, સ્મરણ કરે ત્યારે આવે, પછી બીજા બધા રસ લેવાય જાય. અંતર થી આવે ત્યારે વૈરાગ્ય લઈને આવે. આમ જોઈએ તો પરિભ્રમણ ની વેદના અને વૈરાગ્ય એક સિક્કાની બે બાજુ જેવું છે. વેદના હોય અને વૈરાગ્ય ન હોય એમ કેમ બને? અને જ્યાં વૈરાગ્ય હોય તો નિરસતા હોય, તો ઉદયમાં આ વસ્તુ કેમ ભૂલાઈ જાય, છૂટી જાય? છૂટી જાય છે એનો અર્થ કે તમે ઉદયમાં રસ લીધો એટલે ગયું. ઉદય ભાવ છે એ વિરુદ્ધ રસ વાળા પરિણામ છે, વૈરાગ્ય છે, નિરસતા છે. એટલે લોસ એન્જલસમાં આપણે આ ચર્ચા થોડી શરૂ થઈ છે. તો વેદના છે ત્યાંથી ઉદયની વિરુદ્ધતા જીવે શરૂ કરી, અને જ્યારે સમ્યક દર્શન થશે ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે એ અનુદય પરિણામ છે. મોક્ષ માર્ગના જે અનુદય પરિણામ છે એના મૂળમાં ઉદયની વિરુદ્ધતા ચાલુ થઈ છે, અને એનો પ્રારંભ પરિભ્રમણની વેદનાથી થયો છે.
પછી વૈરાગ્ય મેં નહીં આને કારણ બહાર મેં ઇસકો જોયો અભી છોડને કે પ્રતિ ઇસકો જો મમત્વ કો ભાવ હૈ વહાં પે ઇસકો ભય પડા હુઆ હૈ એસા લગતા હૈ કે બહાર કે વિષય જીતને હૈ ઉસમે ઉસકો ભય પડા હુઆ હૈ કે યે અમુક ચીજ અગર નહીં હોય તો મેરા ક્યા હોગા. इस प्रकार का उसका लग्न वहां पर पड़ा हुआ, वो उसको बार बार उस तरह उसका उपयोग खींचता है.
उसमें क्या है, सबसे मोटो प्रॉब्लम क्या, कोई चीज मरे न मरे न अगवड़ पड़े ए तो जन्म मरण करवा पड़े ते मोटो प्रॉब्लम क्या. तुमने एक મલમ પટ્ટી કરો છો, ફોડતી થઈ ત્યારે તમે મલમ પટ્ટી કરો છો, તમે પેન્શન ની ગાંઠ નીકળી ત્યારે આ ફોડતી મટશે કે નહીં મટે, આ ફોડતી મટશે કે નહીં મટે એમ થયા કરે છે. ક્યાંય ખબર ગઈ વાત તો બધા બધી સમસ્યા ને બધી ચિંતા ખોવાઈ ગઈ. એક મોટી ચિંતા ઉભી થઈ ત્યાં બધી ખોવાઈ ગઈ. આ પ્રેક્ટિકલ સાઈડ છે. જો યથાર્થ પરિભ્રમણ ની ચિંતા ને વેદના આવે તો તમે બધી ચિંતાથી મુક્ત થાવ એ સહજ અને સ્વાભાવિક છે. જો પરિભ્રમણ ની વેદના સાથે નાની મોટી ચિંતા રહેતી હોય તો સમજતા ઉપર ઉપરથી ચાલે છે ને યથાર્થ વેદના જે આવી જ નથી એમ સમજવા યોગ્ય છે. કેન્સર કઈ મરણ નથી, તો સંભવિત કારણ છે, સંભવિત કારણ છે. કેન્સર આવે તો દસ દસ વીસ વીસ પચીસ વર્ષ જીવી જાય છે, તો તાજા માણસે દસ વીસ વર્ષમાં મરી જાય છે માણસ. અને ખરેખર તો એક એક દિવસ જાય છે કે આયુષને કેન્સર જ લાગુ પડ્યું છે ને બીજું શું છે. આયુષ તો ફિક્સ છે તમારું, અને જે છેડો છે એ તો ફિક્સ છે, એમાં તો એક સેકન્ડ વધારાનું તો નથી. પણ રોજનો જે એક દિવસ જાય છે એ કેન્સર નથી તો શું છે, આયુષ જોતું જાય છે. સુખી વાત છે, પણ એનો એક કલ્પના થઈ ગઈ છે એટલે ભય થાય છે, ચિંતા થઈ જાય છે.
દેખાતું નથી
અને આ તો અનંત જન્મ મરણનું કારણ છે. અનંત બીજા સંસારના અનંત દુઃખનું કારણ છે, આ દેખાતું નથી, ત્યાં ચિંતા થતી નથી, આમ વિચારવાનું. બીજી ચિંતા તો જાય જાય ને જાય જ, વાસ્તવિકતા આ છે એની. પરિભ્રમણની ચિંતના અને વેદનાની આ વાસ્તવિકતા છે, બીજી ચિંતા રહી શકે જ નહીં. પહેલો વહેલો આખો સંસાર ભૂલે, ભલે વેદનાને વસ ચિંતાને વસ, પણ આખો સંસારનો જે ઉદય ભાવ છે એથી વિરુદ્ધ ગયો પહેલો વહેલો. નહીતર તો આગમના સિદ્ધાંત પ્રમાણે જીવના પરિણામના ચાર ભેદ છે, ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાય. તો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાય તો મોક્ષ માર્ગમાં લઈ જાય છે. ઉપશમ સમ્યક દર્શન થયું તે મોક્ષ માર્ગ, ક્ષયોપશમ ચારિત્ર થયું તે મોક્ષ માર્ગ. કેમ કે ચારિત્ર તો બારમા ગુણ સ્થાને ક્ષાયિક થાય છે, એ પેલા ક્ષોપશમ ભાવ આવે છે. અને એવો જ્ઞાન આદિ ક્ષાયિક સમ્યક દર્શન આદિ થાય તો ક્ષાયિક ભાવ કહેવાય. આ ત્રણ પ્રકારના મોક્ષ માર્ગના પરિણામ સિવાયને બધા પરિણામ ઉદય ભાવમાં જાય છે. પણ પરિભ્રમણની વેદના એનો ઉદય આવે એવા કર્મ જ ક્યાં પૂર્વ ગાંધા છે તે ઉદય ભાવ ગણવા. એને ઉદય ભાવ શું કે પૂર્વ કર્મના ઉદયમાં જોડાય તે, તો પૂર્વ ક્યાં એવા કર્મ ગાંધા છે કે એને પરિભ્રમણની વેદના આવે. આત્મામાં ન ગયો પણ આત્મા માટે ભીન પડ્યો કે નહીં? આત્માના મોક્ષ માટે પરિભ્રમણ નો અભાવ કરવા માટે ભીન પડ્યો કે ન પડ્યો? જે સમય દર્શન જ્ઞાન ચારિત્ર અનુદય પરિણામ છે એનું મૂળિયો આવી રીતે ઉદયમાં નહીં જોડાવવામાંથી એ લાઈન ચાલુ થાય છે. શું કોમન ફેક્ટર છે? ઉદયમાં ન જોડાવવું તે અનુદય પરિણામ. અને સિદ્ધાંત પ્રમાણે મોક્ષ માર્ગને જ ઉદય અનુદય પરિણામ કહેવાય. પરિભ્રમણ ને વેદના બીજા સ્ટેજ છે અને અનુદય પરિણામ ન કહેવાય. પણ એક ન્યાય છે, ઉદય થી જુદા પડેલા પરિણામ છે. માટે એ અનુદય ભાવ એ આજે મોક્ષ માર્ગને પ્રાપ્ત કરાવશે. કેમ કે એનો કોમન ફેક્ટર એક જ છે કે ઉદયમાં ન જોડાયું તે. મોક્ષ માર્ગ નો હોય તો તે ભૂમિકાના પરિણામમાં એ રહે. કેમ કે આત્મપ્રાપ્તિની અંતરથી લગ્ન લાગી પૂર્ણતાનું લક્ષ થયું છે. તાલાવેલી ઉપડી એ સંદિગ્ધ થાય ને, એટલે લગ્ન અને તાલાવેલી એના સંદિગ્ધના લક્ષણ છે. તો પૂર્વે ક્યાં એવી આત્મભાવના ભાવ કર્યા છે કે એનો કર્મ નો ઉદય અને એમાં જોડાણ નહીં? પણ એ વખતે ઉદયમાં જ જોડાતો હોય. આત્મકલ્યાણની ભાવના ની તાલા ગલી ને લગ્નમાં જોડાય છે, ભાવના તીવ્ર થાય છે. પણ ઉપરના સ્ટેજમાં પણ ઉદયથી જુદો પડતો જાય છે. અને જયારે પોતાનું આત્મ સ્વરૂપ અંદરમાં ભાષ્યમાન થાય છે ત્યારથી એના પરિણામ પોતાના સ્વરૂપ બાજુ ખેંચાય છે. ઉદયમાં નહીં ખેંચાતા, સ્વરૂપ બાજુ ખેંચાય છે. અને એ પરિણામ આગળ વધીને સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે એને પ્રસિદ્ધપણે આગમના સિદ્ધાંત અનુસાર અનુદય પરિણામ કહેવામાં આવે છે. એ પેલા નામ ન આપે કેમ કે કોઈ છળ પકડી લે મોક્ષની ભૂમિકામાં, કલ્પના એ ચડી જાય છે, એમ ચડી જાય એટલે નામ નથી દેતા જ્ઞાનીઓને. પણ યથાર્થતા જુઓ એમ છે, યથાર્થતા જુઓ તો એ ઉદયથી જુદો પડ્યો છે. એટલે જે પહેલા શબ્દ છે અંતર જ્ઞાન થી સ્મરણ કરતા, એમાંથી આ નીકળે છે. આ ઉપર છેલ્લી વાત નથી. જાણે કોઈ જીવ પોતાના ભૂતકાળને જોતો હોય શું થાય છે, ત્યાં પોતાના ભૂતકાળને વિઝ્યુલાઇઝ કરે છે કે અરે ભૂતકાળમાં એવો કોઈ કાળ દેખાતો નથી, જણાતો નથી, સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. આજ હું બોરીવલીમાં છું, આ મકાનમાં થોડા દિવસ પહેલા ક્યાં હતો, થોડા કલાક પહેલા ક્યાં હતો, એમ થોડાક ભાવ પહેલા ક્યાં હતો, એક છેડાને તો રહેતા નથી. અહીંયા પણ જુદા જુદા ગામમાં આવવા જવાનું થાય છે, જુદા જુદા રસ્તામાં, જુદા જુદા મકાનોમાં, ક્ષેત્રાંતર પરિભ્રમણ ચાલુ જ છે. અને ભવ ભાવાંતરમાં તો કોઈ ક્ષેત્ર બાકી નથી રહેતું. ભટકતો રહ્યો, ભટકતો રહ્યો, ભટકતો રહ્યો, ભટકતો જ રહ્યો છે. સંકલ્પ વિકલ્પનો રકમ ન કર્યું હોય એ પરિભ્રમણનું કારણ છે. જીવ ભાવ પરિભ્રમણ પહેલા કરે છે, તેના ફળ સ્વરૂપે દ્રવ્ય પરિભ્રમણ કરે છે. દ્રવ્ય પરિભ્રમણ એટલે જીવ પોતે ક્ષેત્રાંતર કરે તે, અને ભાવ પરિભ્રમણ એટલે ક્ષેત્રાંતર કર્યા વિના ભાવ કરે અન્ય દ્રવ્ય, અન્ય ક્ષેત્ર, અન્ય કાળ, અન્ય ભાવ પ્રત્યે જાય તે પરદ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ ને પર ભાવ. અન્ય દ્રવ્ય, અન્ય ક્ષેત્ર, અન્ય કાળ, અન્ય ભાવ પ્રત્યે જાય તે પરદ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ ને પ્રભાવ પ્રત્યે જાય તે ભાવ પરિભ્રમણ. અને સંકલ્પ વિકલ્પ રૂપે તે હોય છે. મન વાળો પ્રાણી હોય ત્યારે, મન વગર ન હોય ત્યારે ભાવ તો જાય છે પણ મન નથી વચ્ચે. એવો કોઈ કાળ નથી. અને એ વડે સમાધિ ન ભીલો હોય, એટલે કે પોતાની આત્મ શાંતિને ચૂંક્યો ન હોય, એટલે કે આ જીવને ક્યારે આત્માની શાંતિ મળી નથી. આત્માની શાંતિ મળી અને ઠર્યો હોય એવું ક્યારે બન્યું નથી. આ સ્થિતિ હંમેશા હંમેશા રહી છે. વેદના અંતર્જ્ઞાનથી એવી ઉપરી છે કે નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે. ખાતો હોય ત્યારે એ જ વાત એ સ્મરણમાં આવે છે, સૂતો હોય ત્યારે એ સ્મરણમાં આવે છે, હાલતો ચાલતો હોય ત્યારે એ સ્મરણમાં આવે છે. નિરંતર ચિંતા ગળે પડી, ચિંતા ગળે પડી, તો બહુ પરિભ્રમણ કર્યું છે, બહુ પરિભ્રમણ કર્યું છે. આ પરિભ્રમણ જે કારણોથી કર્યું છે ઊંધા છે, એનું શું રોગ ચાલુ છે, એનો શું પરિભ્રમણમાં ભવભ્રમણમાં રોગ ચાલુ છે. આ ભવ રોગ કેમ મટે, ચિંતા શું આવી કે આ ભવ રોગ કેમ મટે, શું ઉપાય કરું તો આ ભવ રોગ મટે. 195 આવ્યું ને તે કેમ મટે, એ સ્મરણ રહ્યા કરે છે. અને પરિણામે પરિણામે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે એને એ જ દેખાયા કરે, પરિભ્રમણ મેં ચાલુ રાખ્યું. આવા જ પરિણામ કરીને મારા પરિભ્રમણને મેં ચાલુ રાખ્યું છે. હજી આ મારા પરિભ્રમણના જ કારણરૂપ પરિણામ છે. તેમ માટે એની જે ચિંતા થાય સરખાય ત્યારે તે મહાવૈરાગ્યને આપે છે. પછી કારણ જીવ ચોકે નહીં, કઈ જીવ કોઈ કામમાં જીવ ના, જીવ ન લાગે, કરવું પડે બીજી વાત છે, જીવ લાગે નહીં. ખાવું પીવું ભાવે નહીં અને રાત્રે ઊંઘ આવે નહીં. ચિંતાની ડિગ્રી વધે ત્યારે આ સહેજે થાય, 25 વર્ષનો એકનો એક દીકરો મુંબઈમાં કિડનેપ થઈ ગયો હોય, રાત પડીને ઘરે ન આવ્યો, 11 વાગ્યા 12 વાગ્યા, કઈ નહીં ભાઈ આવો છે તરાવશે એમ કરીને હું જાય છે. દીકરો કે દીકરી હોય, 1 વાગ્યો 2 વાગ્યા, હાલો હવે ગોઠવા નીકળવા એમ કે હું તો નથી પણ હું રાહ જોઈએ નથી ને હું રહ્યું નથી, ઘરમાં રહેવું નથી. તારે કોઈ ટેલિફોન કરે, તારે કોઈ ગાડીઓ દોડાવે, આ બધું તો મનમાં નામા છે ને સિટી ના દીકરા. દશલક્ષ્મી પર્વ હતા, હું કલકત્તામાં દશલક્ષ્મી પર્વ માં સ્વાધ્યાય હતા, આવ્યો હતો બહુ બેચેન છે, દીકરો ખોવાઈ ગયો છે, જવાન દીકરો છે, ખોવાઈ ગયો છે. 20 ગાડીઓ રાત દિવસ દોડે છે એને ગોતવા માટે, સંપન્ન માણસ હતા એટલે 20 ટેક્સીઓ રાખેલી અને સદાવાલાને બેસાડી દીધેલા, તમે આ બાજુ જાઓ, તમે આ બાજુ જાઓ, તમે આ બાજુ જાઓ, તમે આ બાજુ જાઓ, 24 કલાક 20 ગાડીઓ દોડાવતા હતા. અને ક્યાંય એનું મન છોટે નહીં, ચાલો આપણે જઈએ. ગ્રાઉન્ડ ફ્લોર પર એમનું જે બિલ્ડિંગ હતું, ચાર પાંચ માળાનું, પાંચ માળાનું બિલ્ડિંગ હતું, બડા મંદિર પર નીચે ગાડી બિલ્ડિંગ નીચે હતી પેઢી. અચ્છા, પેઢીમાં બેઠેલા પર્સનાલિટી વાળા હતા, મલજી પર્સનાલિટી વાળા, રૂપાળા જરાક શરીર સારા પર્સનાલિટી વાળા હતા. મોટું વાંધો હતો, ફાવ પડી ગયેલું ને ઉદાસ ઉદાસ ઉદાસ. બે વાત કરે અમે સામે ચિંતા, પણ કાને કાને વાત છેડે, અંદર ચિંતા એટલી વાત કાને પડે તો કાંઈ અંદર જવાની જગ્યા જોઈએ ને ચિંતા એટલે થોડી વાતો કરીને મિયાને કાંઈ ચિંતા 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 સિવાય કાંઈ ઘરમાં ભણેલા હતા, યુવાન બહુ હતી ઘરમાં, છોકરો ગયો. પછી મોહનલાલજી એને મંદિર લેતા આવ્યા સ્વાધ્યાયમાં, આપણા પ્રવચનમાં કઈ મન લાગે તો એક બી આવ્યા, બીજે દિનો આવ્યા, કેવી રીતે આવી શકે ચિંતા એટલી લાગુ પડેલી. આજે ગઈ કાલનો દિવસ ના વર્ષો વીતી ગયા, જોઈ ગયો છોકરો. એક છોકરો જાય ત્યારે આ હાલત થાય છે, આત્મા જીવાનું કઈ થતું નથી એનું શું,
મને તો સંતોષ હો જાય, મને તો સંતોષ નહીં.
હા, એની અપેક્ષા ચાલુ રહેશે. આપડે ગૌતમ ક્યાંક મળી જાય તો, ગૌતમ ક્યાંક મળી જાય તો, ગૌતમ ક્યાંક મળી જાય તો, અપૂરતા માટે નહીં, આ બધું ધ્યાન છૂટે નહીં. હું તો કહેવાનો મતલબ એ છે કે છોકરા પાછળ આ દશા થાય એ આપણે પ્રત્યક્ષ પ્રેક્ટિકલી જોઈએ છીએ. આત્મા ખવાઈ ગયો એ વાતની ખબર પડ્યા પછી કેમ એની ચિંતા નથી. એની ચિંતા થાય તો પેલે પગે થી પગ મૂકો.
છોકરાને
જોયું છે તો પછી કેન્સર થયા પછી શું કરવા ચિંતા થાય છે?
બીજાને બધું જોયું છે,
બરાબર છે. તો પછી જીનેન્દ્ર ભગવાન ને જીવતા નથી જોયા. પરિભ્રમણ ની ચિંતા કરી છે એનું શું છે? દર્શન મોત તીવ્ર છે જીવને, બીજાને મરતા જોયા છે, બરાબર છે. તો પછી તમને તમારા મરણ નો ભય કેમ નથી? એક મરણ નો ભય છે તો આનંદ મરણ નો કેમ નથી? એ તો સિમ્પલ કેલ્ક્યુલેશન નો વિષય છે, સાદી ગણતરી નો વિષય છે કે એક મરણ નો તો ભય તમને લાગે છે તો પછી આનંદ મરણ નો ભય કેમ નથી લાગતો? દર્શન વાત કેવું છે એટલે હકીકત ને તમે બધી વાત જોઈને વિશ્વાસ કરવાનો આપણે હોતું નથી જીવનની અંદર. અમસ્ત ઉપર સાંભળી વાતમાં વિશ્વાસ નથી કરી બેસતા આપણે કે આ માણસ કે છે માટે આવું કઈક હોવું જોઈએ, આવે છે કે નથી આવું. તો આ તો જીનેન્દ્રોએ કહ્યું છે, આપણા ગુરુએ કહ્યું છે, મહાપુરુષોએ કહ્યું છે, આપણને એ પર વિશ્વાસ આવવો જ જોઈએ. વિશ્વાસ આવવો જોઈએ. તમારા ઉપર આપણને વિશ્વાસ ન આવે એવું નથી આપણે કરતા, એવું આપણે પ્રેક્ટિકલી કરતા બી નથી જીવનની અંદર. એક ખરી જગ્યાએ ભૂલીએ છીએ, એક મોટી ટ્રેજેડી છે. શું એટલે આપણું આત્મ કલ્યાણ છે ત્યાં આપણે ગોથું ખાઈ જઈએ છીએ. આપણે તો ભૂલી ગયું, આપણે વિશ્વાસ મૂકેલો છે ત્યાં
સુધી.
સ્ત્રી લગ્ન કરે છે એ પુરુષ સાથેનો પરિચય કેટલો આવી ગયો? એ પૂર્વ પરિચય હોય છે પછી લગ્ન થાય છે એ સંભવિત છે? અને હોય તો કેટલો? અને આજે પરિણામ બદલતા વાર કેટલી? છતાં વિશ્વાસથી જ ઘર માંગે છે માણસ. શું કરે છે? એક જમાનામાં તો એવું હતું કે મા બાપ જ સેપણ કરતા હતા. અત્યારે તો મને હજુ થોડું છૂટછાટ છે, અરે ફરે છે, ફરીથી કેળવે છે, પછી આ ના કરે છે. એક જમાનો એવો હતો કે છોકરો છોકરો મોડું ન જોયું હોય, મા બાપ કુટુંબને ખાનદાની ઉપર કરી નાખતા હતા. હવે અમારા જમાના સુધી એવું હતું, કુટુંબને ખાનદાની ઉપર જ કરી નાખતા હતા. મારા પિતાશ્રી છે, હું તો ભૂલ ના કરે પિતાશ્રી. તો પણ વિશ્વાસ થી જાય છે અને આખી જિંદગી નિભાવે છે. નિભાવે છે કે નહીં? એટલે એવું નથી કે જોઈએ હોય, પરિચય હોય, વિશ્વાસ કરવા માટે કારણો હોય તો આપણે કરીએ છીએ, એવું કાંઈ નથી. આખી જિંદગી નિભાવવી પડે એવું કદમ પણ આપણે ઉઠાવીએ છીએ, વિશ્વાસથી જ ઉઠાવીએ છીએ. એ પરમાર્થના કારણમાં આપણે મહાન પુરુષોના વચનોને પણ આપણે ગણકારતા નથી. કેવળ આપણો સ્વચ્છંદ છીએ, અનાદિથી આપણો કેવળ આ સ્વચ્છંદ કામ કરે છે અને એ આપણો અકલ્યાણ કરે છે. એ સ્વચ્છંદ લઈને આપણે દુઃખી થઈએ છીએ, બીજું કાંઈ નથી. શું કહ્યું, નિરંતર આ સ્મરણ રહ્યા કરે છે. વૈરાગ્ય એવો અને એ વૈરાગ્ય અને સ્મરણ ચાલુ રહ્યું એ અંદરથી આવવાની નિશાની છે. ઉપર ઉપરથી હોય તો ભેદમાં ક્યાં જીવ જાય, ખબર મળી જાય, પાછો વળી સંભાળે, વળી પાછું ચાલુ કરે, એ સહજ નથી, કૃત્રિમ છે. માર્ગ સહજતાના છે, ઉપાય સહજતાના છે, સંભવપૂર્વક એ દશા સહજ ચાલવી જોઈએ. અને અંદરથી ફીલ થઈને આવવું જોઈએ, લાગીને આવવું જોઈએ. તો મીઠા તો ગળી જાય, વેદના આવે એટલે પહેલો ઘા પરમેશ્વરનો હતો. આ પરમેશ્વરનો પહેલો ઘા કહેવાય છે. આ મીઠા તો પર શુદ્ધ ઘા પડ્યો. મરણ તેલ ફટકો, એવો ઘા પડે. સરખાઈની વેદના આવે એટલે મરણ તેલ ફટકો પડે. એ વૈરાગ અને એ વેદના નામમાં નિર્મળતા લઈ આવે એટલે હિત હિતના ભાવો સમજાવવા માંડે. 195માં કૃપાલ દેવે લખ્યું કે પછી શું કરવું તે સમજાય છે. એના બદલે વેદના આવ્યા પહેલા મારે આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ એવા નિર્ણયો જીવ લઈ બેસે છે. એ પણ જીવનો એક પ્રકારનો સ્વછંદ જ છે, બીજું કઈ નથી. એટલા માટે લખું તમારે સભળાએ આ જ કરવાનું છે બધાને લીધા. મારી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા, જો બીજો બોલે સ્વચ્છંદમાં લઈ ગયા છે. આ જીવે સ્વચ્છંદ જ કર્યો છે. સ્વચ્છંદ બે પ્રકારનો છે. એક વિષય કશાયના તીવ્ર પરિણામો હિચકિચાટ વગરના, એ પણ જીવમાં સ્વચ્છંદ છે. અને એક ધર્મના ક્ષેત્રની અંદર નાની પુરુષને ગુરુની આજ્ઞા વિના પોતે નિર્ણય લે અને સાધન કરવા માંડે, ગમે ત્યારે ગમે તે શાસ્ત્ર વાંચે, ગમે ત્યારે પૂજા ભક્તિ કરી લે, ગમે ત્યારે દયાદાન યાત્રા કરી લે, ગમે ત્યારે ઉપવાસ વ્રત કરી લે, શું બધું સ્વચ્છંદથી ચાલે છે. નાની પુરુષની આજ્ઞા એ નથી ચાલતું. એ જીવનો સ્વચ્છંદ છે. કોઈ પણ સાધન કરે તો એ સ્વચ્છંદ જ છે. કેમ કે પોતાને અત્યારે શું કરવા યોગ્ય છે એને નક્કી ખબર નથી ને એમને કરે છે. પરિણામે પરિભ્રમણ છે, એનો ફળ છે પરિભ્રમણ છે. એટલે સ્મરણ થાય છે કે હવે આ બધું સાચું ખુલવા માંડ્યું છે વેદનામાં, કે કેવળ સ્વચ્છંદથી કરતા આ જીવને ઉદાસીનતા કેમ ના આવે, એ સ્વચ્છંદથી કેમ રોકાણો નહીં આવી, કેમ એનો વિચાર ન આવ્યો કે હું અજાણ્યો છું અને એમને ક્યાં હલો જાઉં છું, કઈ બાજુ હલો જાઉં છું મને ખબર નથી, સારું જાણ્યો છું ના હલો જાઉં છું, એમ કેમ ના કર્યું હશે. પોતાની ભૂલ ઉપર અફસોસ થાય છે. બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માથું છે એમ યથા યોગ્ય કાન જણ્યું, કેમ કે બીજા તો પરિણામ કર્યા નથી, કસાયના જ પરિણામ કર્યા છે. અને ચાર પ્રકૃતિમાંથી કોઈ ને કોઈ પ્રકૃતિનો ઉદય રહ્યો છે, ક્યારેક ક્રોધ, ક્યારેક માન, ક્યારેક માયા, ક્યારેક લોભ. ત્યારે હું મને મારા આત્માનું નુકસાન કર્યું છું એમ કેમ ન જાણ્યું? આમ તો જીવે શું કર્યું છે કે જ્યારે જ્યારે બીજા જીવ પ્રત્યે ક્રોધમાન માયા લોભના પરિણામ કર્યા છે, ત્યારે એ જીવને જ એને કારણભૂત માન્યો છે, એને મને ગુસ્સો કરેલો. હું તો શાંતિથી મારું કામ કરતો હતો, એમાં એને આમ વાત કરી અને મને ગુસ્સો આવ્યો અને ડિસ્ટર્બ કર્યો, મને ગુસ્સો બી કરાવે છે. એમ બધે વખતે પોતાના દોષને નહીં જોવું, કારણ બીજો છે, સામો જીવ છે. અમુક પ્રકારના સંયોગોને કારણે લોભ થયો, અમુક પરિસ્થિતિ ઉભી થાય એટલે ક્રોધ થયો, એમ જીવે હંમેશા પોતાના દોષનો કટલો અપ્રમાણિકપણે બીજાના ઉપર નાખ્યો છે. એટલું સહજ થઈ ગયું છે કે એક માણસ ભૂલ કરે, ભાઈ તમે આ કામ તો જવાબદારી નહોતો, તમે કેમ ન કર્યો? તો આ તો એવું આવી ગયો વચ્ચે, શેમ એમ લઈ જશે? આગળ પાછળ અમે એ વિચાર નહીં કરવા, હું માયાચારી કરું
છું,
હું ભૂલી ગયો છે, મારી ભૂલ છે, એમ શું તો હા એવું આવી ગયા ને એમાં આ હાથ રહી ગયો. અરે ભાઈ એમ નથી, તો સીધી વાત કરે ભાઈ, હું ભૂલી ગયો. વાત 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 એટલે નજર જેને થઈ ગયો એટલે ખ્યાલ આવે, કહીએ નઈ આપણે તમે આવું ન કરો. હા તો કઈ સામાન્ય વ્યવહારિક પ્રસંગની અંદર આવું બધું મનતું હોય ત્યારે સીધો જવાબ આવે, મળી જાય, ખ્યાલ આવી જાય, જો જીવ કેવું કરે છે કહીએ તો જરા સારું નહીં, ખ્યાલ તો આવી જાય. હવે બાકી એવું જીવ નથી, નાની નાની વાતમાં પણ જીવ કેવી ભૂલ કરે છે, કેમ કે એને પોતાને નિષ્પક્ષપણે પોતાના દોષને જોવાની પ્રેક્ટિસ પાડી નથી. એને એટલે એ તેમ જ ઊંધી પડેલી છે, ફરક બીજું નાનું નાનું બોજ છે. પાંચ વર્ષનો છોકરો એને લેસન ન કરતો હોય, જમવાને બહુ ઈચ્છા હોય, ભરમન દોસ્તાર બહાર રમતા હોય શેરીમાં, એને ઉતરાણ બે ચાર લેસન કરતો, અત્યારે રમવા નથી જવાનું, ભલે બીજા રમે તો લેસન કર, તો લેસન કર. હા જો ઘડે કાજુ બન્યું, હમણાં માર ગયા છે, અડધી કલાક કદાચ નહીં આવે, ઉઠને મારે. હા મારે પહેલા ઓછી તો આવી જાય, એના બાપુ મારા મોટા ભાઈ હોય કે ભાઈ હોય કે હા કેમ કેમ ગયો, હું તો પાંચ વર્ષનો છોકરો હતો, ખોટું બોલી જશે, માર પડવાને બીક હોય ને, કેમ જતો હાકતા કરે ને, ખોટું બોલી જશે. આવું એક સંસ્કાર પડી ગયા છે, પોતાનો દોષ ઢાંકી દેવો, પોતાનો દોષ આ જાતની સહેજે સહેજે થઈ જાય છે. પછી કે ખોટું કરું છું એમ કેમ ન જાણ્યો? અર્થાત એમ જાણવું જોઈતું હતું, મારે એ વખતે એવું જાણવું જોઈતું હતું, મારા દોષને મારે સ્વીકારવા જોઈતા હતા, એ દૂષિત પરિણામથી મારે પાછા આવવાની જરૂર હતી, એના બદલે હું સ્વચ્છંદે એ દોષની અંદર આગળ વધતો ગયો. છતાં ન જાણ્યું અને તેથી મારું પરિભ્રમણ થતું રહ્યું, એ વળી ખરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. હવે આ પરિભ્રમણ ન થાય એવું કંઈક મારે કરવું જોઈએ, અને એ પરિણામો પ્રત્યે મને હવે નિરસતા આવે છે, પાછા વળવાના પરિણામ થાય છે. એમ ભૂતકાળના પોતાના દોષોનો એટલું બધું દુઃખ લાગે, એટલું બધું દુઃખ લાગે, શું એ મીઠા તને ગાળી નાખે, અતિશય દુઃખ લાગે, શું થોડું ન લાગે, અને એ જ સાચું પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણનો પાઠ બોલે પ્રતિક્રમણ નથી, પણ પોતાના ભૂતકાળના દોષનો તીવ્ર દુઃખ લાગે, વેદના આવે, એ સાચું પ્રતિક્રમણ છે. પરમાર્થ પ્રતિક્રમણ નું મૂલ્ય આથી શરૂ થાય છે. જીવ જ્યારે મોક્ષ માર્ગના વિતરાગી નિર્દોષ પરિણામે ત્યારે જે પરમાર્થ પ્રતિક્રમણ થયો, દોષથી પાછો સમ્યક પ્રકારે વળ્યો, સમ્યક પ્રકારે દોષથી પાછો વળ્યો, એનું મૂલ્ય આ જગ્યાએ છે. વેદનામાં ભૂતકાળના પોતાના દોષોને લઈને તીવ્ર વેદનામાં આવે, અતિશય વેદનામાં આવી જાય. એ જ પોતાના અપરાધની ક્ષમાપના છે, ખરેખર તો ક્ષમાપના પણ એ જ છે. પસ્તાવો ન થાય, એ તો રૂટીન થઈ, પસ્તાવો થાય. અને પરિભ્રમણની વેદનામાં તીવ્ર પસ્તાવો થાય છે, એટલો તીવ્ર પસ્તાવો થાય કે જેમ કોઈ સ્વજનના મૃત્યુથી રડવાનું બંધ ન કરી શકે, એમ પોતાના પરિભ્રમણની વેદનાથી રડવાનું બંધ ન કરી શકે, એવો અંદરથી જોરથી આવે ત્યારે સાચો અંતર વૈરાગ્ય પ્રગટે. પછી એ જીવ પોતાના ભૂતકાળના દોષ માટે આટલું આટલું રોયો હોય, એ મૂળ દોષ કેટલાક જોરથી કરવાનો? ભૂતકાળના દોષનો આટલો બધો પસ્તાવો જેને થયો હોય, એ નવા દોષમાં કેટલું જંપ લાગવાનો હતો? પછી કદાચ અંદર પૂર્વ કર્મને લઈને ઉદય આવશે ને, પણ આંચકો ખાઈ જશે એક વાર તો. અંદર છે એનો આત્મા છે, એને એને લગામ ખેંચશે અંદરથી, ઘોડાને લગામ ખેંચે તો ઊંચો થઈ જાય, એ પરિસ્થિતિ પછી આવે છે. પછી જોર ન કરી શકે, એના પરિણામ છે જોર ન કરી શકે, અને જોર કરી જાય તો પસ્તાવો પાછો એવો જ આવે, પસ્તાવો પાછો એવો જ આવે. એ બધી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે, એ મૂળ સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું. રાગ, તીવ્ર રાગ, સંયોગનો તીવ્ર રાગ, એવા કેટલાક પદાર્થો, સ્ત્રી અધિક, સ્ત્રીને પુરુષ બેન કેવી રીતે, અથવા કોઈ માતાને એનો પુત્ર હોય એવી રીતે, ગમે તે સંબંધે, તે અનંત વાર છોડતા, કેટલી વાર છોડાય? જેના વગર એક ક્ષણ હું નહીં જીવી શકું એવી લાગણીનો અનુભવ કર્યા પછી પણ એને જ અનંત વાર છોડ્યા, અને તેનો વિયોગ થયા અનંત કાળ પણ થઈ ગયો, એક ક્ષણ નહીં અનંત કાળ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાય કેમ કે તો વર્ણન છે નહીં કોઈ દુઃખનો અસર દ્વારા કુદરતમાં કહેવાય છે તમે એ દુઃખનો પસંદગી ન હોય સમય જાય એટલે દુઃખ વિસારે પડે આ એક સામાન્ય હ્યુમન સાયકોલોજીનો વિષય છે એટલે એક ક્ષણ પણ નહીં જીવી શકો એના બદલે અનંત મોટા આશ્ચર્યની વાત કરવી અર્થાત જે જે વેળા તેઓ પ્રતિભાવ કર્યો જે જે વેળા તેઓ પ્રતિભાવ કર્યો હતો તે તો વેળા કંઈક કલ્પિત હતો એનો અર્થ એમ થાય છે હું નહીં જીવી શકું એ મારી કલ્પના હતી આ જીવ ખસું અત્યારે કાંઈ નથી એમાં એ માયાનું કાંઈ નથી છે કાંઈ અનંતવાર એવા ભાવ કર્યા અનંતવાર એવા વિયોગ થયા અનંત કાવ્ય શું થાય છે તરીકે તો એ કલ્પના થઈ તો બીજે એટલા વાસ્તવિકતા હતી કઈ વાસ્તવિકતા તો એ કેવો તે કલ્પિત ભાવ હતો કેવો પ્રતિભાવ ક્યાં થયો એવી કલ્પના કેમ થઈ મને એ ફરી ફરીને વૈરાગ્ય આપે છે આવી આવી કલ્પના કરી અને હું ભકત કર્યો છું બીજું કઈ કર્યું નથી કર્મ બાંધ્યા ફરી ફરીને એવા ઉદય આવ્યા ફરી ફરીને દુઃખી થયો વિયોગ કાળે અસહ્ય દુઃખ કરે થાય છે વિયોગ કાળે અસહ્ય દુઃખ થાય છે આમ થોડું જ નહોતું જોયું કેમ થાય આ થયું શું કરવા ઈશ્વર કરતા વાળા તો ઈશ્વર ઉપર એટલા બધા ગરમ નરમ થાય છે આ ભગવાનના ઘરમાં ક્યાંય ન્યાય નથી આવો તો હતો છે મને આટલો બધો અન્યાય ને હું એને વગેડ્યું છું હા આ બધું સાંભળેલું છે એ રીતે સમાધાન ન થાય જીવને એ વખતે દૂર એમ સ્વજનનું મૃત્યુ થાય તો એના વિયોગ માટે જોવે અને કેટલાક તો ધીરે ધીરે મરે આત્માના પરિભ્રમણ માટે હજી ઝૂરણા એ કહેવાય નથી આવે એ ઝૂરણા આવે પછી મિથ્યાત્મને એની શક્તિ તૂટી જાય છે મિથ્યાત્મિક કેર ભાંગી જાય છે ઝૂણા જો સરખાય નહીં આવે તો મિથ્યાત્મિક કેર ભાંગી જાય પહેલે પગથિયે કામ બહુ મોટું થાય છે પછી આગળનો રસ્તો સુગમ ને સહેલો થાય છે અથવા સહેલો મળે છે સહેલો લાગે છે તો પછી સમજાય છે એ રાગનો રાગના રાગ કર્યા ભૂતકાળમાં એનો પસ્તાવો થયો હવે દ્વેષ કર્યો એનો પસ્તાવો લીધો છે કે વળી જેને મુખ કોઈ કાળે પણ નહીં જોવું મોઢું જોવું નથી અમારે હામે જોવું નથી શું હામે મળે તો આગળ જોઈ જવું છું જેને કોઈ કાળે એનું ગ્રહણ નહીં જ કરવું એટલે સ્વીકાર નહીં કરવો એનો શું તેને ઘેર પુત્રપણે સ્ત્રીપણે દાસપણે દાસીપણે નાના જંતુપણે શા માટે જીનો એના જ ઘરે ગાયનો વાછોડો થઈને આવે એના જ ઘરનો ઉંદર થઈને ફરે એના જ ઘરે નોકરાનીનો દીકરો થઈને નોકરી કરે અને તેમ કરવાની તો ઈચ્છા જ નહોતી મોઢું જોવાની ઈચ્છા નહોતી તો એની સેવા કરવાની વાત નથી આવી કહો સ્મરણ કરતા ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય જેમ કોઈના ઉપર તીવ્ર રાગ કર્યા પછી તીવ્ર દ્વેષ કરી નાખે, અને તીવ્ર દ્વેષ કર્યા પછી પાછો રાગ કરવા માંડે, ત્યારે મને શું કહે છે, હવે આ ક્યાં ઠેકાણા છે, આ જીવના ક્યાં ઠેકાણા છે, જુગુપ્સા થાય, શું ઘૃણા આવે. કહે છે કે પોતાને પોતાના આત્મા પ્રત્યે આવા અવળા સવળા પરિણામ કરે ત્યારે કેમ ઘૃણા નથી આવી. પરિભ્રમણને વેદનામાં એ ઘૃણા આવે છે, જુગુપ્સા ઉત્પન્ન થાય છે, ત્યારે ધિકાર છે મારા આત્માને, આપણે ખાસ કરવા જોઈએ. એક વાર ગળા કાપ ધરો, બીજી વાર એને પ્રક્ષબ્ધ કરવા, આ તો કઈ ઠેકાણું છે. એવી રીતે જીવના પરિણામના કોઈ ઠેકાણા નથી, અને એને જ કારણે એના પરિભ્રમણનું પણ કોઈ ઠેકાણું નથી. અનંત અનંત દુઃખ ને અનંત અનંત ક્લેશ સાચો માર્ગ મળ્યા વિના જીવ ભોગવે છે. એ જ એટલા પ્રકારમાં જ્યાં જીવ આવ્યો ત્યારે હવે આવું ન કરવું એના નિર્ધાર ઉપર આવ્યા વિના દીએ નહીં. યથાર્થ વિજ્ઞા થાય એટલે આ પરિભ્રમણથી છૂટવાનો દ્રઢ નિર્ધાર કર્યા વિના જીવ દીએ નહીં. કોઈ પણ ભોગે એટ એની કોસ્ટ આ પરિભ્રમણથી મારે છૂટવું છે. અને એ આવે ત્યારે એનું મંથન પણ ઉપડે, અને મંથન ઉપડીને એના અવરોધક પરિસ્થિતિ અને પરિણામો ઉભા હોવાથી મંથન ઉપડે, છતાં પણ એ હાર્યા વિના નિર્ધાર કરે એનો ચિતાર એમણે આ પત્રમાં હવે પછીના વચનોમાં લીધો છે. એક વાર તો આવવાનું જોર છે કે આ પરિભ્રમણ કોઈ પણ ભોગવે ન જોઈએ, પણ પરિસ્થિતિ બહારમાં જોવે તો હાવ બીજી જીવતી જોવાય છે સંસારને. એવો જીવ સંસારમાં ફસાયેલો છે એને આમ હાલીએ કે ના આમ હાલીએ, એને સંસારમાં આગળ હાલવું ગમે નહીં, અને સંસારથી છૂટવા માટેનો ઉપાય એને કોઈ દેખાય નહીં. એવો ફસાઈ ગયો છે એવું એને લાગે એ વખતે, અત્યારે તો મૂંઝવણ થાય. એ મૂંઝવણમાં હારી જાય તો સંસારમાં પડે પાછો, પાછા પરિભ્રમણના ચક્કરમાં પડે, અને અનંત વાર હાર્યો છે. અને એ મૂંઝવણમાંથી બહાર નીકળીને જીતી જાય તો નિર્વાણ પદ સુધી પહોંચી જાય. ટ્રેનિંગ પોઈન્ટ આવે છે, આવી જાય છે આ જગ્યાએ જીવનો ટ્રેનિંગ પોઈન્ટ આવે છે, કાં તો મોક્ષ માર્ગની લાઈન પકડે, અને ત્યાં પાછો ભૂલ કરીને હારીને ફરીને પરિભ્રમણના પરિણામોમાં ચાલ્યો જાય છે. આમ બને છે, અનંત વાર એમ બન્યું છે. એક વાર જો એ યથાર્થ દૃઢ નિર્ણય કરે છૂટી દેવાનો તો પહેલું કામ સત્પુરુષને ગોતવાનું કરશે, અને બીજું કામ સત્પુરુષની આજ્ઞાએ ચાલવાનું કરી દેજા, ઓળખશે અને એવો થઈ જશે. સંતોષને ઓળખશે ને એવો થઈ જશે. પણ તેના બધા પરિણામ ઓટોમેટિક છે, આમ થવું ઘટે છે. એકવાર આ એકલો ઘૂંટવાની વાત છે પછી બધું આવડી જશે. લાઈટ રાખ્યો.